નીલાંબરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું 28/8/86 સમયસર ગાથા 73-87 પર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 138.
શિષ્યનો પ્રશ્ન છે કે પ્રભુ, હું અનંતકાળથી વર્તમાનમાં દુઃખી થયેલો છું, એ દુઃખના નાશનો ઉપાય કૃપા કરીને બતાવો. એટલે સાચા અનુકૂળ શાસ્ત્રો સિદ્ધાંત થયું છે કે મને અહીંથી મારા પ્રશ્નનો ઉકેલ આવશે. પૂછવાના ઠેકાણે પૂછે છે, આ દેહોને ઠેકાણે પૂછતો નથી. પણ મને દુઃખ છે અવસ્થામાં, એ દુઃખથી હવે હું થાયકો છું, ચાર ગતિના દુઃખથી. એ દુઃખની નિવૃત્તિ કેમ થાય મને, અને એ દુઃખના સ્થાને આત્મિક સુખ કેમ પ્રગટ થાય, એવો શિષ્યનો પ્રશ્ન છે. એ દુઃખી થવાનું કારણ પણ એની ભૂલ છે કે વર્તમાનમાં આશ્રવ નામ રાગ અને એનું ફળ દુઃખ જોઈ જોઈને હું દુઃખી છું એમ એ માની ગયો. વર્તમાન અપેક્ષા એ અવસ્થામાં દુઃખ છે એ વાત સાચી છે, પણ હું દુઃખી છું એ વાત ખોટી છે. કેમ કે દુઃખમાં હું પણ આની બુદ્ધિ કરી, દુઃખને જ જીવ માન્યો, જીવ જ દુઃખી છે એટલે હું દુઃખી છું એમ માન્યો, એટલે દુઃખની પરંપરા ચાલુ થઈ ગઈ. હવે એ પ્રકારનો એ અનુભવ કરીને શ્રદ્ધા જ્ઞાનમાં રાખતો રાખે છે, છતાં પણ દુઃખથી નિવૃત્તિ થઈ નહીં, તો કંઈક આમાં મારી ભૂલ છે. દુઃખની નિવૃત્તિનો ઉપાય કંઈક બીજો હોવો જોઈએ. જેમ કે પાણી વહેલું થયું માટીના સંગે, તો પાણીની અવસ્થા મલિન થઈ છે, પણ પાણીનો જે સ્વભાવ છે એ વખતે એ તો નિર્મળ ધ્યેય છે. પાણી ગરમ થાય ત્યારે પાણીની અવસ્થા ઉષ્ણ થાય, પણ પાણી તો શીતળ શીતળને શીતળ રહી જાય છે. એમાં આત્મા એક, એના પડખા બે, એક દિકાળ એ સામાન્ય પડખું અને એક વર્તમાન વિશેષ પર્યાયનું પડખું. પર્યાય કહો, દિશા કહો, હાલત કહો, પરિણામ કહો, તો એની નજર પરિણામ ઉપર જાનન કાવતી હતી. પણ પરિણામથી અધિક ભિન્ન જુદો સુખમય હું છું એ કોઈ એને સંભળાવનારે મળતું નથી. મને સંભળાવનાર મળી જાય કદાચ, તો એ વાત એને બેસતી નથી કે પ્રગટપણે હું દુઃખ વેદો છું અને દુઃખથી ભિન્ન તારો આત્મા સુખમય અત્યારે વર્તમાનમાં છે, એ વાત એને બેસતી નથી. ઉપર ઉપરથી સાંભળી આ તો નિશ્ચયની વાત છે એમ કરીને કાઢી નાખે છે. આ જીવ તો એવો છે કે જેને એ પ્રશ્ન પૂછતા જિજ્ઞાસાથી એમ થયું છે કે કંઈક રસ્તો મળશે, ત્યારે આચાર્ય ભગવાન દુઃખની નિવૃત્તિનો ઉપાય બતાવે છે કે સાંભળ, દુઃખ છે એ વિભાવ છે, કે આત્માનો સ્વભાવ વિભાવ કોઈ ટળી શકે છે, અને જે ત્રિકાળ સ્વભાવ છે એ કદી પણ ટળ્યો જ નથી એવો ને એવો રહ્યો છે. તીવ્રમાં તીવ્ર દુઃખના કાળે પણ આત્મા સુખમય બિરાજમાન છે. સુખમય આત્મામાં બિલકુલ દુઃખનો પ્રવેશ થયો નથી. જો પ્રવેશ થાય તો આત્મા પોતે સુખમય છોડીને દુઃખમય થઈ જાય, તો કોના આશરે દુઃખ ટળે? માટે આત્મા દુઃખી નથી, પણ આશ્રવમાં દુઃખ છે. જીવ તત્વમાં દુઃખ નથી, જીવની પરાશ્રિત પર્યાય જેને આશ્રવ તત્વ કહેવાય એ અપવિત્ર છે, એ દુઃખ છે. એમાં એ તો વિભાવ છે, વિભાવ તો સ્વભાવનો અવલંબન લેતા ટળી શકે છે. જેમ પાણીમાં પટકડી નાખતા મેળ નીકળી જાય છે અને નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે, એમાં આત્મા છે, એ સુખમય છે. વિવેક શોધ સદા શોધ મમત્વહીન ને જ્ઞાન દ્રષ્ટિ પરિપૂર્ણ, એમાં ત્રણ બોલ ચાલ્યા ચોથો બોલાવે છે. આ એક બીજું પડખું જગતની દ્રષ્ટિમાં આવ્યું નથી. એ જયારે જ્ઞાનીનો જન્મ થાય ત્યારે બીજા પડખાને બતાવે છે. એક પડખાનું જ્ઞાન વેદન અનુભવ પરિચય એ તો સર્વજીવને છે, એ આત્મામાં રાગ થાય, દ્વેષ થાય, ક્રોધ થાય, માન થાય, અને એના ફળમાં આકુળતા દુઃખ દુઃખ ને દુઃખ આવે. એવો પર્યાયના પડખાનો પરિચય છે, પણ પરિણામ માત્ર થી ભિન્ન જુદો આત્મા સુખમય છે એ કેનારાય નથી. સુખમયનો ઉપદેશ વિરલ છે, વ્યવહારનો ઉપદેશ ઠામ ઠામ છે. વ્યવહારનો એટલે ચારેય ગતિમાં જીવો દુઃખ પામે છે એ વ્યવહારનું કથન છે, નિશ્ચયનું કથન નથી. સ્વભાવ નથી આત્માનો, ચડી શકે છે, માટે વિભાવ છે. હવે અહીંયા આચાર્ય ભગવાને જયારે પ્રશ્ન કર્યો ત્યારે એને ચાર બોલ પર આત્માનું સ્વરૂપ બતાવ્યું. ચોથો બોલ છે કે તારો આત્મા વર્તમાનમાં જ્ઞાન દર્શન તું પરિપૂર્ણ થો. જ્ઞાન ગુણ છે આત્મામાં, નામનો ગુણ છે, એમ આનંદ નામનો પણ આત્મામાં એક ગુણ છે. દુઃખ છે એ ગુણ નથી, દુઃખ છે એ ગુણ નથી પણ અવગુણ છે. અવગુણ છે એ ટળી શકે છે અને ગુણ ટળે નહીં. જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વીકારી ગુણો છે, અને દુઃખ છે અવગુણ છે, વિભાવ ભાવ છે, તો ટળી શકે છે. કેમ ટળે એની એને ખબર નથી, ત્યારે જ્ઞાન એને સમજાવે છે. એ જ્ઞાન દર્શનથી તારો આત્મા વર્તમાનમાં પરિપૂર્ણ છે. ચિન્હ માત્ર જ્યોતિનું, જ્ઞાન માત્ર જ્યોતિનું આત્માનું, વસ્તુ સ્વભાવ થઈ જ એમ અપ્રતિમ અનાદિ અનંત વસ્તુનો સ્વભાવ જ એવો છે કે સામાન્યને વિશેષ વળે. સામાન્ય એટલે દર્શન નામનો ગુણ, વિશેષ એટલે જ્ઞાન નામનો ગુણ. અહીંયા સામાન્ય એટલે દ્રવ્ય અને વિશેષ એટલે પર્યાય, એવો અર્થ ન લેવો. સામાન્ય અવલોકન એ દર્શન ગુણનું લક્ષણ છે, એ વિશેષ જાણવું એ જ્ઞાન ગુણનું લક્ષણ છે, સ્વીકારી ગુણ. સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું હોવાથી થવાથી લખ્યું નથી. દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ તો થાય જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે, પણ કેવળ જ્ઞાન થવા પહેલા એનો દ્રવ્ય સ્વભાવ જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. પરિણામમાં ભલે ક્ષોભ જ્ઞાનમાં અપૂર્ણ દર્શન ને અપૂર્ણ જ્ઞાન ભલે હો, અવસ્થામાં અધુરાશ ભલે હો તો હો, પણ ગુણ તો પરિપૂર્ણ છે. પરિપૂર્ણપણું આખાપણું હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું આવો નિર્ણય કર. નિર્ણય કરીને પછી એનું લક્ષ કર. હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. જ્ઞાન દર્શનની અવસ્થા તો એની છે, મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે, અને હું પરિપૂર્ણ છું. પર્યાય પરિપૂર્ણ નથી કહેતા, પર્યાયમાં અધુરાસ છે, પણ દ્રવ્ય જે સ્વભાવ છે એ પરિપૂર્ણ છે, એમાં અધુરાસ નથી. આવો હું ચાર બોલથી આત્માનું વિશેષ એક શુદ્ધ મમત્વહીન અને દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ ચાર લક્ષણ દ્વારા એક આત્મા બતાવો છે. આવો
સામાન્યની વિશેષ નો અર્થ દર્શન અને જ્ઞાન કરે,
ગુણ બે ગુણ લેવા. સામાન્યનો અર્થ અહીંયા દ્રવ્ય ન લેવું, વિશેષનો અર્થ પર્યાય ન લેવો, દ્રવ્યને પર્યાય ન લેવું, પણ સામાન્ય અવલોકન અને વિશેષ અવલોકન જાણવું
બરાબર.
એ દર્શન ગુણ છે એ સામાન્ય અવલોકન રૂપ છે, જે ચક્ષુ દર્શન ઉપયોગ છે ને
બરાબર,
એ પર્યાય છે. દર્શન નામનો ગુણ છે, મતિ જ્ઞાન છે એ પર્યાય છે, અને જ્ઞાન નામનો ગુણ છે. તો કહે છે સામાન્ય વિશેષ વડે પરિપૂર્ણ વડે પરિપૂર્ણ છે. આવો હું, આવો હું, આકાશ આદિ દ્રવ્યની જેમ જેમ આકાશ છે પરિપૂર્ણ છે, આકાશ અપૂર્ણ ન હોય, આકાશ અશુદ્ધ ન હોય, આકાશને કોઈનો આધાર ન હોય, એમાં ભગવાન જે આત્મા છે એ આકાશની માફક કોઈના આધાર વિના રહેલો છે. દેહને આધારે નથી, કર્મને આધારે નથી, રાગને આધારે નથી, એક સમયની જ્ઞાનનો ઉગાડ પર્યાય એના આધારે પણ નથી. એ આકાશને જેમ કોઈનો આધાર નથી એ પરિપૂર્ણ છે, એમાં મારો આત્મા વર્તમાનમાં પરિપૂર્ણ છું અને મારે કોઈનો આધાર નથી. આકાશની જેમ આકાશ આદિ દ્રવ્યની જેમ આકાશ આદિ શબ્દ આકાશની પ્રથમ વાર્તા છે, ધર્માધર્મ આદિ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, નિશ્ચયથી ખાસ વસ્તુ પરિપૂર્ણ હું પરમાત્મા છું. અત્યારે આ પરમાત્મા કે અત્યારે તું પરમાત્મા છો, પરમાત્માનું ધ્યાન કરીશ તો પરમાત્મા થાય, પરિપૂર્ણનું ધ્યાન કરીશ તો અવસ્થા પરિપૂર્ણ પ્રગટ થશે, શુદ્ધનું ધ્યાન કરીશ તો શુદ્ધ થઈ જઈશ. માટે તેથી હવે હું હજી નિર્ણય કરે છે, આત્માનો અનુભવ પહેલા દેશના લગતી સાંભળીને અથવા જીનાગમ દ્વારા પોતાના સ્વરૂપને સાંભળી વાંચીને અધ્યયન કરીને પહેલા નિર્ણય કરે છે હું આવો છું. પરિણામ ઉપર લક્ષ રાખીને નિર્ણય થતો નથી, પર ઉપર લક્ષ રાખીને નિર્ણય થતો નથી, પર સામે જોઈને નિર્ણય થતો નથી, પર્યાયની સામે જોઈને નિર્ણય થતો નથી. અનુભવ તો થતો નથી પરની સામે જોવાથી, પણ પરની સામે જોઈને આત્માનો નિર્ણય પણ થઈ શકતો નથી. એ નિર્ણય જ્યારે કરે છે ત્યારે હું આવો છું એમ સામાન્ય ટીકાળી દ્રવ્યની સન્મુખનો વિચાર ચાલે છે. સન્મુખ થઈને અનુભવ થયો નથી પણ એની નજરમાં આત્મા આવ્યો છે. એ વખતે એની નજર પર્યાય ઉપર નથી,
વિચાર
વિચાર કંઈ કાળ મેં દી, માનસિક વિચાર મેં દી, મનમાં પણ આત્મા આવી ગયો છે, પછી જ્ઞાનમાં આવે છે. માનસિક જ્ઞાનમાં પણ આત્મા અને અતિન્દ્રિય જ્ઞાનમાં પણ આત્મા. માનસિક જ્ઞાનમાં આ દેહ નહીં રજગણ, અતિન્દ્રિય જ્ઞાનમાં તો આ આવતું નથી, પણ જ્યારે આત્માને આત્માનો અનુભવ થવા પહેલા આત્મા સ્વરૂપનો નિર્ણય કરે છે. અને આ જ્ઞાની વિચારે છે એ શબ્દ પેલો હતો, એનો અર્થ મનવાળું પ્રાણી છે.
જ્ઞાની
થયો નહીં પણ જેને મન છે, મન મળ્યું છે વિચારવાની શક્તિ, કેમ કે જેને સમ્યક દર્શન થાય એ મનવાળા પ્રાણીને થાય, મનથી ન થાય, મનથી ન થાય પણ મનવાળા પ્રાણીને થાય. મન દ્વારા તો નિર્ણય થાય, મન દ્વારા અનુભવ ન થાય. માનસિક ધ્યાન છે એ પરાશ્રિત છે, આત્મિક ધ્યાન છે આત્માશ્રિત છે. અત્યારે જે ધ્યાનની શિબિરો ચાલે છે એ પરાશ્રિત માનસિક જ્ઞાન છે, પણ એ સંસારનું કારણ છે, ધ્યાન મોક્ષનું કારણ નથી. અહીંયા તો પેલા મન વડે નિર્ણય કરે છે, એ મનમાં આત્મા આવી જાય છે, પછી મન પાવે વિશ્રામ. મન દ્વારા આત્માનો નિર્ણય કરવો એને સ્વવિકલ્પ ધ્યાન કહેવામાં આવે છે. સ્વવિકલ્પ ધ્યાનમાં આવે છે અને પછી સ્વવિકલ્પ ધ્યાનનો અભાવ થઈ નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ. એ મન વડે જયારે આત્માનો વિચાર કરે છે ત્યારે એવો વિચાર નથી કરતો કે હું મનુષ્ય છું ને હું સ્ત્રી છું ને પુરુષ છું, એવો વિચાર નથી આવતો. હું વાણિયો છું ને હું જોવાનો છું ને એવો વિચાર નથી આવતો, અને હું નિર્ધન છું કે ધનવાન છું એવો વિચાર નથી આવતો. એને વિચાર કોટીમાં માત્ર પોતાનો શુદ્ધાત્મા હું એક છું, વર્તમાનમાં અનેકપણું મારામાં નથી, અનેકપણું અવસ્થામાં છે એ મારો સ્વભાવ નથી, હું તો એક છું અને હું શુદ્ધ છું. શુદ્ધ એટલા માટે છું કે અશુદ્ધ અને શુદ્ધ પર્યાયનો પણ હું કરતા નથી, માટે હું શુદ્ધ છું. અને હું નિર્મમ એટલા માટે છું કે જે રાગાદી ભાવો ઉત્પન્ન થાય છે એના સ્વામી પણ કદી હું થતો નથી. રાગ થાય છે, રાગ રૂપે પરિણમન છે, પણ હું એનો સ્વામી થઈ જાઉં એક સમય માટે પણ એવું મારો સ્વરૂપ નથી. માટે હું ત્રણેય કાળ નિર્મમ છું. પર્યાયમાં મમતા થાય છે પણ દ્રવ્ય મમતાથી રહી છે. પદાર્થ મારા છે અને મમતા અવસ્થામાં પર્યાયમાં ઉત્પન્ન થઈ, પણ ભગવાન જે આત્મા છે એ એનો સ્વામી થતો નથી. જો એનો ધણીને સ્વામી થાય તો આત્મા જડ થઈ જાય, કેમ કે રાગ છે એ જડ છે, ચેતનના પરિણામ નથી. ચેતનના પરિણામ જેવા પાસે છે પણ ચેતનની જાત નથી, એમાં એ પૂતગલના પરિણામ છે, અચેતન જળ છે. અત્યારે જે સાંભળવાનો શુભ રાગ આવે છે ને, શુભ રાગ એ જળભાવ છે, ચેતન નથી. ચેતન દ્રવ્ય તો નથી પણ ચેતનના પરિણામ પણ નથી રાગ. પણ રાગ જેમ ઉત્પન્ન થાય છે એમ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ ચેતનના પરિણામ છે. અને એમાં ખ્યાલ આવે છે કે ઓહો હું તો આવું છું. રાગ ખ્યાલ કરી શકતો નથી,
બરાબર.
રાગમાં આત્માનો અનુભવ પણ ન થાય અને રાગમાં આત્માનો નિર્ણય પણ ન થાય,
બરાબર.
કેમ કે રાગ અચેતન આગળ, પણ રાગની સાથે એક વર્તમાન ક્ષોભસમ જ્ઞાનનો ઉઘાડ પ્રત્યેક જીવને છે. જ્ઞાની વિચારે છે એમ આવ્યું ને, એટલે જ્ઞાનનો ઉઘાડ તો છે. એ ઉઘાડમાં પોતાના સ્વરૂપનો વિચાર કરે છે, નિર્ણય કરે છે કે હું આવો છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિછળ રહેતો તકો અનુભવમાં નથી આવ્યું. હજી મનમાંય પણ આત્મા ના આવે તો જ્ઞાનમાં આત્મા ક્યાંથી આવે? અને ધ્યાન શીખડાવે એ માનસિક, પણ એનો વિષય શું આત્મા નાયક, એ તો ધ્યાન શીખડાવનારને ખબર નથી. આપણે પૂનાબેન કોણ આવ્યા હતા? પુષ્પાબેન. પુષ્પાબેનને પૂછ્યું હતું,
સુમનબેનને સાથે.
હા હા હા, બેન હતા, બરાબર. પૂછ્યું હતું ટ્રેનમાં કે તમે ધ્યાનમાં બેઠા રે તો ધ્યાનનો વિષય શું એ કઈ વાત કરે કે ના, એ કઈ નથી. બોલો, હવે જ્યાં ધ્યાનનો વિષય ધ્યેય એ પણ મનમાં ના આવે તો આત્મામાં અનુભવ ક્યાંથી થાય? અહીંયા આ જીવ એવો લીધો છે કે જે વિચાર કરે છે, વિચારના તળમાં બધા વિચારો છૂટી જાય છે, એકલા આત્માના વિચારમાં આવી ગયો છે. નિર્ણય થાય છે વર્તમાન જ્ઞાનનો જે ઉઘાડ, માનસિક જ્ઞાનમાં નિર્ણય થાય છે અને આત્મિક જ્ઞાનમાં અનુભવ થાય છે. આત્મિક જ્ઞાન સ્વભાવરૂપ છે, માનસિક જ્ઞાન વિભાવરૂપ છે. એ આત્માનો સ્વભાવ નથી, ભાવમન છે. ભાવમન દ્રવ્યમન તો જળ છે, એમાં નિર્ણય કરે છે. પરોક્ષપણે આત્મા મનમાં આવી જાય છે,
બરાબર.
બરાબર પણ આત્મા મનમાં આવી જાય,
આત્મા મનમાં આવી જાય છે. મનમાં એવો આવે છે કે એને શ્રદ્ધા જ્ઞાન આવો જ છું
બરાબર,
એમ એને નિર્ણય થાય છે. એ જેની જાત જુદી છે, જેની પાછળ અનુભવ આવે
એ નિર્ણયની જાત જાણી,
ઉપર ઉપરનો નિર્ણય નથી, અંદરના ઊંડાણમાંથી નિર્ણય કરે થાય કે હું આવો જ છું. પછી આખી દુનિયા સામે આવી જાય કે આત્મામાં રાગ થાય છે, આત્મામાં આમ છે, આત્મા કર્મથી બંધાયેલો છે, આત્મા પાપના પરિણામ ન કરે તો કાંઈ નહીં, પણ પુણ્યના પરિણામ તો કરે ને પુણ્યથી લાભ થાય, અને શાસ્ત્રથી જ્ઞાન થાય કે જ્ઞાન શાસ્ત્રથી થાય ને પુણ્યથી લાભ થાય, એનાથી આત્મા જુદો છે. શાસ્ત્ર જ્ઞાનથી આત્મા ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, જ્ઞેય છે. શાસ્ત્ર જ્ઞેય છે અને એના સંબંધથી થવાનું જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાની પણ જ્ઞેય છે, જ્ઞાન નથી. એ મન વડે પોતાના ભગવાન આત્માને અંદરમાં નિર્ણય કરે છે કે હું આવો જ છું. એ નિર્ણય પણ નિશંક નિર્ણય છે.
નિશંક નિર્ણય
એને ફરીથી વિચાર ન કરવો પડે એવો નિર્ણય થઈ જાય.
ફરીથી રિવાઇઝ કરવો પડે, રિવાઇઝ
ન કરવો પડે, અને અનુભવ થાય ત્યારે મેં આવો નિર્ણય કર્યો એવો જ અનુભવ થયો, એમ જ આવે. એમાં બીજો ફેરફાર નહીં,
એટલે એમાં એમાં નવીનતા પણ ન લાગે,
ન લાગે. આ તો નિર્ણય કર્યો એવો જ મને અનુભવ થયો. આજે નિર્વિકલ્પ વર્ત નિર્ણય થઈ
જાય.
નિર્વિકલ્પ હજી વિચાર નથી, પણ એને નિર્ણય કે હું પાકો આવો જ છું એમ, એવો આ નિર્ણય કરનારો જીવ લીધો છે. અને પછી અનુભવ કરશે, નિર્ણય પછી અનુભવ. સમસ્ત ફળદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળે તો શકો. સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલોલો ઓમાં રાગથી જુદો છો એમ વિચારે છે, અને અહીંયા ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જે કલોળો ઉઠે છે ક્રેયના સંબંધથી, એનાથી હું જુદો છું. કલોળો તેમના નિરોધ વડે
વિશેષરૂપ ચેતનના કલોળો,
હા
વિશેષરૂપ ચેતન,
વિશેષરૂપ ચેતન સામાન્ય ચેતનમાં કલોળ ન થાય, વિશેષ ચેતન પર્યાયમાં કલોળ, એ કલોળ જ્ઞેયના સંબંધથી આજ રહે છે, આજ રહે છે, આજ રહે છે, આજ રહે છે. કલોળ છે એ કલોળ શાંત થઈ જાય અનુભવના
નેથી જ્ઞાનતર થતું,
નેથી જ્ઞાનતર, નેથી જ્ઞાનતર, નહીં ગણાય છે, નહીં ગણાય છે એમ નહીં, રાગ થાય છે એમ પણ નહીં, નહીં ગણાય છે એમ પણ નહીં. જ્ઞાકાર જ્ઞાન છે, કલોલ છે, જ્ઞેયના સંબંધોનું જ્ઞાન અને કાકા જ્ઞાન કલોળ ઉઠે છે. જ્ઞાન કલોળ ઉઠે ને એમાં દર્શન ન થાય, કલોળ શાંત થઈ જાય. એમના નિરોધ વડે આને આ ચૈતન્ય સ્વરૂપને અનુભવતો થકો, અનુભવતો થકો એટલે કે નિર્ણય કરતો થકો, અનુભવતો થકો એટલે નિર્ણય કરતો થકો. હનુમાન જ્ઞાનમાં એ અનુભવમાં આવે છે, હનુમાન જ્ઞાનમાં અનુભવમાં આવે છે, અને પછી પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય છે.
હનુમાન જ્ઞાનમાં અનુભવમાં
આવે છે કે હું આવો જ છું.
બંને વિરોધાર્થ વાળા શબ્દો હોવા છતાં વાતચીત જુદું છે,
જુદું છે. હનુમાન જ્ઞાનમાં માનસિક જ્ઞાનમાં આવી ગયું,
અનુભવમાં,
અનુભવમાં આવી ગયો, અનુભવમાં આવી ગયો એટલે એને અનુસરીને જે આ જ્ઞાન થયું, આજે એવું જ્ઞાન થયું કે જેવો છે એવું જ્ઞાન થયું. અનુભવ પહેલા નિર્ણયની
નિર્ણય
અનુભવ તો થતો પોતાના અજ્ઞાન વડે આત્મા ઉત્પન્ન થતા જ્યાં ક્રોધાદિક ભાવો જે આશ્રમની નિવૃત્તિનો ઉપાય પૂછો તો એનો હવે ખુલાસો આવે છે કે પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા, આત્મા વડે ઉત્પન્ન થતા એમ લીધું નથી, ક્રોધ આત્મા વડે ઉત્પન્ન ન થાય. શું કહ્યું? આત્મા વડે ક્રોધ ઉત્પન્ન થાય તો કોઈ ક્રોધ ટળે નહીં, અને અજ્ઞાન વડે ક્રોધ ઉત્પન્ન થાય તો સિદ્ધ પરમાત્મા હોવો જોઈએ, તો પ્રશ્ન જ ન થાય. પ્રશ્ન થયો છે એનું કારણ ક્રોધ ઉત્પન્ન થાય છે, પણ આત્મા વડે ક્રોધ ઉત્પન્ન થાય, દયાદાનના પરિણામ આત્મા વડે ઉત્પન્ન થાય, આત્મા એનો કરતા નથી. ખરેખર તો આત્મા એનો જ્ઞાતા પણ કરતા પણ એ પણ લક્ષ છોડી દે અને જાણવા માટે પણ એનું લક્ષ છોડી દે. આશ્રવનું લક્ષ છોડને આત્માનું લક્ષ કર, એ આશ્રવની નિવૃત્તિ થાય છે. આશ્રવના લક્ષે આશ્રવની પ્રવૃત્તિ થશે, પણ આશ્રવની નિવૃત્તિ
નહીં.
આશ્રવના જ્ઞાનમાં રોકાય તો પણ આશ્રવની પ્રવૃત્તિ થશે, આશ્રવની નિવૃત્તિ જે સવર નહીં થાય. આશ્રવ મારો છે એ મમતા તો છોડી દે, પણ આ આશ્રવ મારા જ્ઞાનનું જ્ઞેય છે એ છોડી દે. તારું જ્ઞેય નથી, તારું જ્ઞેય તો તારો પરમાત્મા આત્મા છે, એને જ્ઞેય બનાવી દે. પોતાના અજ્ઞાન વડે આ અજ્ઞાન છે ને એ પોતાની અવસ્થામાં થાય છે, અને અજ્ઞાન વડે ક્રોધ ઉત્પન્ન થાય છે, કર્મના ઉદયથી નહીં અને આત્માથી પણ નહીં. ચારિત્રમોના ઉદય આવ્યો માટે ક્રોધ થાય છે એમ પણ નહીં, અને નાયક પરમાત્મા છે એનો ઉત્પાદક છે એમ પણ નહીં, અને અજ્ઞાનથી ઉત્પન્ન થતા રાગાદી ભાવો છે. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા, એટલે આત્માની વર્તમાન પરાશ્રી પર્યાયમાં ઉત્પન્ન થતા, આત્મામાં એટલે આત્માની અવસ્થામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદી ભાવો, તે સર્વને ક્ષય કરું છું. ક્ષયની ધ્વનિ છે એમ આત્મામાં નિશ્ચય કરીને અહીંયા સુધી નિર્ણયમાં આવ્યો છે, અનુભવ નથી થતો. આટલું બધું
માનસિક નિર્ણયની
ભૂમિકા એમાં પછી આત્મિક અનુભવ થાય છે. મન દ્વારા પણ જો આત્મા વિપરીત ખ્યાલમાં આવ્યો તો અનુભવ નહીં થાય. જેવો અનુભવમાં આવવાનો છે એવો અનુમાનમાં આવે છે, જેવો સર્વજ્ઞ ભગવાન જુએ છે એવો આ જાણીએ છીએ મન વળે. સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનમાં જેવો આત્મા આવ્યો પ્રત્યક્ષ એવો મનમાં આવી જાય છે, અને પછી અનુભવમાં એવું જ આવે છે.
એમાં ભેદ સુધી ઈ જ કલર નો હોય ને છેલ્લે તો
નહીં. પેલા રાગની નિવૃત્તિ લીધી અને પછી જે વિશેષ રૂપ ચેતનમાં થતા જે ચંચળ કલોલો અનેક પ્રકારના આ જ્ઞાની જાણો છો, આમ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એ બધા કલોળો છે. એનાથી રહિત, એનાથી મારો આત્મા રહિત છે એવો એ નિર્ણય કરે છે. જે નહી પક્ષના કલોળો નહીં, સ્થૂળ કલોળો, સ્થૂળ કલોળો નહી પક્ષના, તો જે છેલ્લો નિર્ણય કર્યો ને એ નહી પક્ષનો વિકલ્પ છે. એ વિકલ્પને ભમી નાખશે હમણાં, એ વિકલ્પ નામના ભમી નાખશે. એ નિર્ણયનો એ વિકલ્પ એ નહીં પક્ષ, એ છેલ્લો નિશ્ચય નહીં પક્ષના વિકલ્પનો પણ અભાવ થાય છે. નિર્ણય છે અહીંયા થોડ છે, પછી સૂક્ષ્મમાં કહેશે કે આવો જે નિર્ણય કર્યો એવા વિકલ્પને પણ ભમી નાખે છે. નહીં પક્ષના વિકલ્પ આથી થાય છે જયારે ત્યારે હું શુદ્ધ છું, હું એક છું, મમત્વહીન છું, દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું, એવો જે નિર્ણયનો વિકલ્પ એ વિકલ્પને છોડે છે. ગમી નાખી તો આવશે તે સરળ અહીં આત્મામાં નિશ્ચય કરીને. આ નિશ્ચય જે કયો એ વિકલ્પ છે, શુદ્ધનીનો નિશ્ચયનો વિકલ્પ છે. હવે દ્રષ્ટાંત આપે છે, ઘણા વખતથી પકડેલું જે વાણ, ઘણા વખતથી કોઈ દરિયામાં તોફાન આવ્યું હોય અને વાણ વમળમાં ચડી જાય અને ગમે એટલે હલાશે હલેસા મારે તો છૂટું ન પડે, પણ જ્યારે દરિયો શાંત થઈ જાય એટલે આપોઆપ ચાલતું થઈ જાય છે. એમ ઘણા વખતથી પકડેલું જે વાણ દ્રષ્ટાંતમાં ઘણા વખતથી છે, અનાદિકાળથી નહીં, ઘણા વખતથી પકડેલું જે વાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ વમળ છૂટી ગયું, શાંત થઈ ગયું અને વાણ એમાંથી છૂટું પડ્યું. જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, આ નહીં પક્ષના વિકલ્પો, છેલ્લા નહીં પક્ષના વિકલ્પો ને છોડી દીધી છે, સર્વ વિકલ્પોને જલ્દી ત્વરાએ એક સમય માત્રમાં વમી નાખ્યા છે એટલે છોડી દીધા છે, વિકલ્પ શાંત થઈ જાય બધા. એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, હવે કેનું અવલંબન લઈએ છે પરિણામ, કે નિર્વિકલ્પ એટલે અભેદ, નિર્વિકલ્પ એટલે નિર્વિકલ્પ પર્યાય નહીં, નિર્વિકલ્પ એટલે સામાન્ય અભેદ, જેમાં ગુણભેદ નથી એને નિર્વિકલ્પ તત્વ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ અચલિત ધ્રુવ, બિલકુલ ચડાયમાન એમાં પણ નથી, અને નિર્મળ નામ શુદ્ધ એવા આત્માને અવલંબતો એટલે એનું લક્ષ્ય કરતો, એમાં લીન થતો, આશ્રમનું લક્ષ છૂટી જાય છે. દેવગુરુ શાસ્ત્રનું લક્ષ છૂટે છે, આશ્રમનું લક્ષ છૂટે છે, અને જે મન વડે નિર્ણય કર્યો તેઓ એ વિકલ્પ પણ છૂટે છે. છેલ્લો વિકલ્પ છૂટીને વિજ્ઞાન ધન નિર્વિકલ્પ થઈ જાય છે. જોવામાં આવશે નિર્મળ આત્માને અવલંબતો, આશ્રય કરતો, એનું લક્ષ કરતો, લક્ષ થઈ જાય છે. આપણું પર ઉપર લક્ષ હતું, રાગ ઉપર લક્ષ હતું, એ બધું લક્ષ અંતરમાં આવે છે. અવલંબતો, આશ્રય કરતો, વિજ્ઞાન ઘન થયો થતો. વિજ્ઞાન ઘન તો ત્રિકાળ હતો, પણ આ પર્યાયમાં વિજ્ઞાન ઘન થયો, વિકલ્પમાં જે તરળતા હતી એનો અભાવ થઈ ગયો, ચંચળતા વિકલ્પમાં હોતા હતા બધા, એ વિજ્ઞાન ઘન થયો થકો. આત્મા આશ્રમથી દુઃખથી નિવૃત્તિ જાય છે. આત્માનો અવલંબન લીધો જ્યાં ત્યાં સંવર પ્રગટ થાય છે અને આશ્રમનો અભાવ થઈ જાય. ધર્મ જેને કરવો હોય એને પ્રથમમાં પ્રથમ પોતાનું સ્વરૂપ શું છે એ ગુરુ ગમે અથવા ગુરુની ગેરહાજરી હોય તો જીનવાણી દ્વારા એને નિર્ણય કરવો જોઈએ કે આત્મા શું છે, આત્મામાં શું છે. આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણો છે, પણ આત્મામાં રાગ, દ્વેષ, મોહ, વિચારના પરિણામ આત્મામાં નથી. આત્માને કર્મનો બંધ થયો જ નથી ને, એ તો અબંધ મુક્ત છે. ત્રણેકા આત્મા અપૂર્ણ થયો નથી ને પૂર્ણ રહ્યો છે, અપૂર્ણ થયો નથી ને પૂર્ણ રહી ગયો છે, અનાદિ અનંત એવો આત્માનો પ્રથમ ગુરુ ગમે અથવા તો જીનવાણી દ્વારા એને નિર્ણય કરવો જોઈએ. કોઈ પણ કામમાં પ્રથમ જેવો નિર્ણય કરે છે અને નિર્ણય કર્યા પછી એક્શન લીએ છે, એમને અધરથી જાઓ આમ કરી નાખો, પણ ઓલા કે શું કરવું કઈ પ્લાનિંગ આપો, એ પહેલા એને આત્માના સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે વર્ણના રાખવું છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કે તું કર વિચારતો, કર વિચારતો પામ, વિચાર નામ જ્ઞાન કરતો પામ, શુભ ભાવ કરીને ઉપવાસ કરતો પામ એમ લખવું નથી, ને દાન ને શિયાળ પાડે તો કઈ ધર્મ થાય છે, એ બધા રાગના વિકલ્પો છે, દુઃખદાયક ભાવ છે. પુણ્ય પણ દુઃખનું ફળ ને પાપમાં પણ દુઃખનું ફળ છે. એ છે કે આત્માનો નિર્ણય એ પણ એક પુરુષાર્થ છે, અપેક્ષિત છે, એ પુરુષાર્થ પણ અપેક્ષિત માનસિક છે ને, એટલે અપેક્ષિત પુરુષાર્થ છે. પણ જેવું સ્વરૂપ છે એવું એના મન વડે પેલા નિર્ણય કરી દેવો જોઈએ. પછી એમાં ઉપયોગ લગાવે તો અનુભવ ભાવા. કાલથી ટાઈમ કરીએ છે પૂણા આથી પૂણા અનુરા ઘાટકો પરથી ઘણા બહેનો આવે છે, કેટલા જવું પડે, કેટલા બહુ લેટ થાય. કાલથી પૂણા ભાવા શુદ્ધ નહીંથી જ્ઞાનીએ, એટલે જેનામાં સૂક્ષ્મ જ્ઞાન છે એવા જીવે મનવાળા પ્રાણીએ શુદ્ધ નહીંથી સરસ છે. શુદ્ધ આત્મા જે અનુભવમાં આવે એ શુદ્ધ નહીંથી, એટલે જ્ઞાનનો અંશ શુદ્ધ તરફ ફળે એને શુદ્ધ નહીં કહેવામાં આવે. શુદ્ધ નહીંથી જ્ઞાની આત્માનો એવો નિશ્ચય કર્યો કે જો નિર્ણય કર્યો, હજી તો નિર્ણય કર્યો, એવો અનુભવ કર્યો એમ નહીં, નિર્ણય કર્યો કે હું એમ છું, હું શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતા રહી છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તી છું. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થતો તેના જ અનુભવ રૂપ થાય ત્યારે ક્રોધાદિક આશ્રો ક્ષય પામે છે. આમ નિર્ણય કરીને આવા સ્વભાવમાં જયારે લક્ષ્ય કરીને લીન થઈ જાય ત્યારે તમામ પ્રકારના આશ્રવો વચ્ચે દુઃખથી મુકાઈ જાય છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વાહનને પકડી રાખ્યો હોય, પછી પણ પછી જયારે વમળ સમે ત્યારે તે વાહનને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને સમાવતો થતો આશ્રવોને છોડી દે છે. તમામ પ્રકારના વિકલ્પો શાંત થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થાય, વિકલ્પ શાંત થાય અને એક નવું અતિન્દ્રિય જ્ઞાન આત્મમુખી પ્રગટ થાય છે. અનાદિકાળથી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું નથી, અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે અને પાંચ ઇન્દ્રિય દ્વારા તો આત્માનો વિચાર પણ થઈ શકતો નથી, પાંચ ઇન્દ્રિય દ્વારા આત્માનો નિર્ણય પણ થઈ શકતો નથી. પણ પાંચ ઇન્દ્રિય ઉપરાંત જયારે છઠ્ઠું મન મળે ત્યારે એ મન દ્વારા આત્માનો નિર્ણય થાય છે. અને અનુભવના કાળમાં મન પાવે વિશ્રામ, મન પછી કામ આવતું નથી. માનસિક ધ્યાન પરાશિત છે, આત્મિક ધ્યાન છે વિશ્વાસિત. માનસિક ધ્યાનમાં દુઃખ છે, માનસિક ધ્યાનમાં દુઃખ છે. આ મન વળે હું આત્મા આવો છું એવો નિર્ણય કર્યો એ હજી દુઃખી છે, એમાં સુખ નથી આત્માનું, વિકલ્પ છે ને. ત્યાં સુધી એ આશ્રવ ઉભો રહીએ છે પણ એ વિકલ્પ તૂટી જાય છે એને, હું એકને શુદ્ધ છું એ તૂટી જાય છે ત્યારે વિજ્ઞાન ધન થઈ જાય છે. એટલે કે સ્વભાવ તો વિજ્ઞાન ધન છે પણ શુદ્ધ ઉપયોગ એવો પ્રગટ થાય છે જેમાં રાગનો પ્રવેશ નથી થતો તેને વિજ્ઞાન ધન કન થયો કહેવામાં આવે. રાગથી રહીત શુદ્ધ ઉપયોગ છે, એટલે શુદ્ધ ઉપયોગને પણ વિજ્ઞાન ધનનું વિશેષણ આપ્યું. વિકારી દ્રવ્ય તો વિજ્ઞાન ધન છે, એમાં તો રાગનો પ્રવેશ નથી, પણ આત્માનું અવલંબન લેતા જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય સંવર એ પણ આશ્રવથી રહીત છે, રાગથી રહીત છે. એટલે વિજ્ઞાન ગન સ્વભાવ પર્યાયનું વિશેષણમાં પણ વિજ્ઞાન ગન રાખ્યું. કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે ને ઉપયોગમાં ક્રોધાદિ નથી, માટે ઉપયોગ પણ વિજ્ઞાન ગન થઈ જાય છે.
ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ ક્રોધ વહી જય, ક્રોધ નહીં ઉપયોગ.
ભગવાન આત્મામાં તો ક્રોધ નથી, પણ અજ્ઞાની પાસે જે જ્ઞાનનો ઉગાર છે એમાં ક્રોધ નથી. રાગનો પ્રવેશ નાયકમાં તો નથી, પણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ એવું ઉપયોગ લક્ષણ જે પ્રગટ થાય છે એમાં પણ રાગ નો પ્રવેશ થતો નથી. રાગ કે ઉપયોગ થી ભીન દે છે, એ ઉપયોગમાં પ્રતિભાસ રાગ નો થાય છે પણ એ ઉપયોગમાં રાગ આવતો નથી તો જ્ઞાયક સુધી તો ક્યાંથી પહોંચે? ચોકીદાર ઉભો છે વચમાં ઉપયોગ, નાયકમાં તો એને પ્રવેશ લેતો નથી પણ પોતામાં પણ એ સામેલ કરતો નથી. કેમ કે ઉપયોગમાં રાગ નથી આવતો? કેમ કે રાગ જળ છે અને ઉપયોગ ચેતન છે. ચેતનમાં જો જળનો પ્રવેશ થાય તો ઉપયોગ પણ અચેતન થઈ જાય. માટે ઉપયોગથી આત્મા અનન્ય છે અને જળ ક્રોધથી આત્મા અન્ય છે. આવું જયારે ભેદજ્ઞાન થાય ત્યારે આત્માને ધર્મ થાય એ વાત છે. પરમાત્મા વિકલ્પોના મોમળને એટલે રાગાદી ભાવોને ખંડ જ્ઞાન અને રાગ બે લઈ લેવા. વિકલ્પના બે અર્થ છે, એક ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન ને વિકલ્પ કહેવાય અને રાગ ને પણ વિકલ્પ. વિકલ્પોના વમણ ને સમાવતો થતો આશ્રવોને છોડી દે છે, એટલે આશ્રવનો ત્યાગ થાય છે અને પર્યાય અપેક્ષાએ સમનું ગ્રહણ થાય છે. પ્રગટતાની અપેક્ષાએ આશ્રય અવલંબન તો આત્માનો છે. હવે સિદ્ધાર્થી નમની ગાથા લેવાની છે. સિત્યાસી ગાથા છે. જાત્વ જીવ જીવ દ્વિવિધ એમ વળી અજ્ઞાનને અવિરમણ યોગો મોહને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. ગાથાનો અર્થ કર્તા કર્મધિકાર છે. સિત્યાસી નંબરની ગાથા. વળી જે મિથ્યાત કહ્યું તે બે પ્રકારે છે. મિથ્યાત એક જ પ્રકારે છે, રાગ એક જ જગ્યાએ થાય છે એમ અનાદિકાળથી જીવ માની બેઠો છે. રાગ બે જગ્યાએ થાય છે. શું કહ્યું? રાગ થાય છે એ બે જગ્યાએ થાય, થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય. થાય જ એમ નહીં, એમાં જે બે જગ્યાએ રાગ થાય છે એમાં એક જગ્યાએ જીવની પર્યાયમાં રાગ થાય છે એ વ્યવહાર છે અને ભૂતકલ માં રાગ થાય છે તે નિશ્ચિત છે. દ્રવ્યને ભાવ ભલે જે વિખ્યાત કહ્યું જે બે પ્રકારે છે, એક જીવ મિથ્યાત અને એક અજીવ મિથ્યાત. જીવમાં મિથ્યાત થાય અને ભૂતગલમાં મિથ્યાત થાય. બોલું, કેટલાક એ ફાઇબ્રિન નો હોય કે જીવમાં મિથ્યાત થાય એ તો માન્યું છે પણ જીવમાં મિથ્યાત થાય છે એ તો જીવનો વિભાવ છે અને ભૂતગલમાં મિથ્યાત થાય છે એ તો ભૂતગલનો સ્વભાવ છે. એને સ્વભાવ કેમ કયો? એક વખત દર્શન મોહમાં એક મિથ્યાત્વનો રસ આવ્યો કર્મમાં, એનો અભાવ થઈ જાય વ્યક્તિ અપેક્ષાએ, પણ એ પરમાણુ પાછા ફરીને કોઈ ને કોઈ કાળે મિથ્યાત્વ રૂપે પરિણમવાના છે. માટે એ પૂતગલનો વિભાવ છે, સ્વભાવ છે. અને જીવનો વિભાવ છે, એક વાર ખેડ્યો તે ફરીથી એમાં આવતો નથી અને ઉમા તો ફરીથી પાછો મિથ્યાત્વ રૂપે પરમે કારણ વર્ગના પાછું કર્મ રૂપે થઈ જાય કોઈ કાળે. માટે એનો સ્વભાવ કયો? ભૂતગલનો તો સ્વભાવ છે અને જીવનો વિભાવ. વિભાવ કેમ કયો? કે અહીંયા મિથ્યાત્વ બે જગ્યાએ, જીવ મિથ્યાત્વ ને અજીવ મિથ્યાત્વ સિદ્ધ કરવું છે. જીવ મિથ્યાત્વ એટલે જીવના સ્વભાવમાં નથી થતો, જીવની વર્તમાન વર્ષથી પરાશ્રિત પર્યાયમાં મિથ્યાત્વના ભાવ થાય છે જીવમાં નહીં, જીવના પરિણામ પણ પરાધીન પરિણામ
કન્ડિશન
એક જીવ મિથ્યા હતો અને એક અજીવ મિથ્યા હતો. અને એવી જ રીતે અજ્ઞાન અવિરતિ યોગ મોહ અને ક્રોધાદી કષાયો આ સર્વ ભાવો જીવ અને અજીવના ભેદથી બબે પ્રકારે છે. એ જીવમાં થાય ને બીજો અજીવમાં, બે ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે સામાન્ય વચ્ચે નથી. જીવના સામાન્ય, જીવનું સામાન્ય અને અજીવનું સામાન્ય એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક નથી. અજીવની અવસ્થા અને અહીંયા જીવની અવસ્થા બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય છે અવસ્થામાં.
એટલે એક સમય પૂરતો જ રહે,
એક સમય પૂરતો. અને ત્રિકાળી જીવ એ નિમિત્તનું લક્ષ્ય જ કરતો નથી, આત્મા લક્ષ્ય જ કરતો નથી. પરાશ્રિત પરિણામ અજીવનું લક્ષ્ય કરે છે અને એ આવશે. સારી ગાથા છે. મિથ્યાત્વની જે પૂતગલની અવસ્થામાં મિથ્યાત્વ થાય એ જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે.
બરાબર,
જ્ઞાનની સ્વચ્છતામાં પૂતગલનો મિથ્યાત્વ આવતું નથી.
બરાબર,
જણાય છે. એ જાણવાના કાળે ભૂલી જાય છે.
બરાબર,
હું જ્ઞાન એમ ન લેતા હું મિથ્યાત્વ થઈ ગયો. જે જણાય છે એમાં આત્મબુદ્ધિ કરે.
બરાબર,
અટીકમણીમાં લાલ ફૂલ ની જાય પ્રતિભાસ થયો તો અપરીક્ષક કે છે કે આ રાતો કાચ છે, અને પંકજ કે છે કે રાતું તો ફૂલ છે અને અટીકમણી તો સ્વચ્છ છે. આ એમ છે, ભ્રાંતિ, એકની ભ્રાંતિ થાય છે. ટીકા, મિથ્યા દર્શન એટલે વિપરીત માન્યતા. મિથ્યા દર્શન એટલે જેવો આત્માનો સ્વભાવ છે એનાથી વિપરીત માનવું, એનું નામ મિથ્યા દર્શન, મિથ્યા માન્યતા, ખોટી શ્રદ્ધા એમ કહેવામાં આવે છે. મિથ્યા દર્શન અજ્ઞાન એટલે જ્ઞાનની વિપરીત અવસ્થા, અવિરતિ એટલે પાપના પરિણામ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક મયુર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવમાં ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. દાખલો મોરલાનો અને દર્પણનો આપે છે. મોર છે એ અજીવની જગ્યાએ છે અને દર્પણની સ્વચ્છતા છે એ જીવની જગ્યાએ છે. કેમ? કેમ કે એ સ્વચ્છતા ઉપયોગને લેવી છે. માટે મોર ખરેખર જીવ હોવા છતાં અહીંયા એને અજીવની જગ્યા લેવી છે, અને દર્પણ અજીવ હોવા છતાં એને જીવ પણ એ લેવો, કેમ કે એમાં સ્વચ્છતા છે, મોરનો પ્રતિભાસ થાય છે એમ લેવું. આ તો દ્રષ્ટાંત છે ને, મયુર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. રાગ છે એ જીવ પણ છે અને અજીવ પણ છે. જીવની પર્યાયમાં પણ રાગ થાય અને પૂતગલની પર્યાયમાં પણ રાગ થાય. પણ જીવની પર્યાયમાં રાગ ક્યારે થાય? પૂતગલની પર્યાયમાં તો રાગ છે ને છે.
બરાબર,
જીવની પર્યાયમાં તો રાગ નહોતો. ઈરાગ કેમ થયો, ક્યારે થયો? કે જયારે ઉદગલનો રાગ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતામાં જણાવો.
બરાબર,
તો હું જ્ઞાન છું ભૂલી ગયો, અને જે જણાય છે પ્રતિભાસ થયો એ પ્રતિભાસને પકડ્યો.
બરાબર,
પ્રતિભાસ જેમાં થાય છે એ તો સ્વચ્છ છે.
પ્રતિભાસ જેમાં થાય છે એ તો સ્વચ્છ છે.
સ્વચ્છ છે એ તો દર્પણ છે. દર્પણમાં કઈ પ્રતિભાસ થાય બોલવાનો તો કઈ મોરરૂપ થઈ જાય. દર્પણ દર્પણ તો દર્પણ છે ને, મોર તો મોર છે. પણ બાળકને કયો અમે અગ્નિ પડ્યો જ્વાળા, અરે અરે મમ્મી કે ઠારો ઠારો, અને હમણાં ગળ હશે એને ભ્રાંતિ થઈ ગઈ. અગ્નિ અગ્નિમાં છે ને અરીસો તો અરીસામાં છે, પણ ભ્રાંતિ થઈ ગઈ છે. અનાધિકાર સેલું છો, એકદમ સેલામાં સેલું છે. આ 81 ગાંઠા માગી છે એ એકદમ ભેદ જ્ઞાનમાં સેલામાં સેલું છે. સમજે તો બહુ સહેલું છે, સમજ પીછે સહેલ હે. નાયકમય રાગ નથી ને ઉપયોગમય રાગ નથી. આ ઉપયોગની સ્વચ્છતામાં જણાય છે તો જણાય છે, એમાં તારો શું બગડી ગયું? તું એનો માલિક ક્યાં થઈ ગયો? રાગનો માલિક તો ભૂતગલ છે. ભૂતગલનો રાગ નાની પરી એમાં જણાય છે, જીવનો રાગ નથી જણાતો. જીવમાં રાગ નથી થતો, રાગ તો પૂતગલમાં થાય છે. જેમ ખાટો મીઠો રસ લોકકર્મમાં થાય છે, એમ રાગ દે સુખ દુઃખના પરિણામ પૂતગલમાં થાય છે, પૂતગલની સત્તામાં થાય છે. પણ એ રાગ જ્યાં જ્ઞાનમાં પર્યાયમાં પ્રતિભાસ થયો ઉપયોગમાં, ત્યાં હું રાગી બસ એ ભાવકર્મ ઉભું થયું, રાગ ઉભો થયો. રાગ હતો એક જગ્યાએ, હવે છ બે જગ્યાએ. નાનું અજ્ઞાન પ્રગટ કરી નાખ્યો એને. બા જો એ ચેતી જાય, અરે હું તો ઉપયોગમય આત્મા, જ્ઞાનમય આત્મા છું, અને મારા જ્ઞાનની સ્વચ્છતામાં રાગનો પ્રતિભાસ થાય તો થાવ, પણ રાગ મારી સત્તામાં આવતો નથી. હું જ્ઞાનમય છું અને રાગી તો ભૂતગલ છે. વૈજ્ઞાનથી
ક્યાં વિચારવું પડે કે શું જણાય છે,
શું જણાય છે,
શું જણાય છે, હવે વિચાર કર.
આના ભાવાર્થમાં સારો ખુલાસો આવશે. દર્પણનો દ્રષ્ટાંત બહુ સારો છે, સમજાય એવો છે. એ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેમ ઘેરો, વાદળી, લીલો, પીળો આદિ વર્ણરૂપ ભાવો, રંગો છે, રંગબેરંગ મોરલામાં ભાવો, તે જેવો મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે, એ મોરની સત્તામાં છે. જે પીળો રંગ બધો બ્લુ ને લીલો રંગ છે ને, એ મોરના શરીરમાં રહેલો છે, એની સત્તામાં છે. એ જે પીળો ને લીલો રંગ છે એ અરીસામાં આવતો નથી. મોર વડે ભાવવામાં આવે છે, બનાવાય છે, થાય છે, તેવો મોર જ છે. એનો જે રંગ છે શરીરનો એ પોતે મોર જ છે, એ અરીસો નથી, દર્પણ નથી. અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા, દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા એ રંગ દર્પણમાં આવતા નથી, પણ દર્પણની સ્વચ્છતામાં મોરનો રંગ છે, એ બિંબ છે. મોરનો રંગ કહેવાય એ બિંબ, અને એ બિંબનો અહીંયા પ્રતિબિંબ થયો એને પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ દર્પણની અવસ્થા અને બિંબ મોરની અવસ્થા.
મોર છે તે બિંબના સ્થાને છે, એનો પ્રતિભાસ પ્રતિબિંબ
એ તો દર્પણની સ્વચ્છતા છે. એ તો દર્પણની સ્વચ્છતા છે, એ બિંબ દર્પણની સ્વચ્છતાને જાહેર કરે છે. પણ બિંબ દર્પણ રાતો થઈ ગયું, પીલું થઈ ગયું એમ જાહેર કરતું
બિંબ દર્પણની સ્વચ્છતાને જાહેર કરે છે. આની શું પીળો થઈ ગયો એમ જાહેર નથી કરતું.
અરીસો પીળો થાય કોઈ તો અરીસો ન કહેવાય. તું કઈ ઉપયોગ અશુદ્ધ થાય તો ઉપયોગ ન કહેવાય. ઉપયોગ અશુદ્ધ થાય જ નહીં. ઉપયોગ અશુદ્ધ થયો ઉપચારનું કથન છે, વાસ્તવિક કથન નથી.
પણ કાળી વસ્તુની જાહેર કરતો પ્રકાશ કાળો થોડો થાય
કોણ? આ તો સમય સાર છે, શુદ્ધ આત્માને બતાવનારો પરમાગમ અદ્વિતીય શક્તિ છે. અરે સમયસાર નિમિત્તપણે જેના હાથમાં આવે એ પણ ભાગ્યશાળી છે. કુંદકુંદની વાણી કાન ઉપર આવે ને એ પણ ભાગ્યશાળી છે. ચક્રવર્તીના પુન કરતા પુન વધી જાય ત્યારે કુંદકુંદની વાણી કાન ઉપર આવે. એટલા પુણ્યનો ઢગલો. આ સંયોગ છે ને,
હાજી
સંયોગ છે એ પુણ્યથી મળે છે, એ આત્માથી નથી મળતા. પૂર્વનો પુણ્ય એવું પ્રકારનું હોય, આત્માને યાદ કર્યો હોય, ચિંતન કર્યું હોય, આત્માનો મહિમા આવતો હોય, એમાં પુણ્ય પ્રકૃતિ બંધાઈ જાય અને ફરી ફરીને એ આત્મા સંભળાવનાર કોઈ જ્ઞાની જીવિત પડે કે શાસ્ત્ર એના હાથમાં આવ્યા વગર થાય. અને એ હાથમાં આવે તો એ સંતોષ પામતો
નથી.
આપણે તો ગુરુ મળ્યા ને, આપણે સંવિધાન મળ્યું માટે આપણો મેળો પાર એમ નથી. એ તો સંયોગ છે. જેવો મોરખ છે અને દર્પણમાં પ્રતિબિંબ દેખાતા ઘેરો વાદળી લીલો પીળો ઇત્યાદિ ભાવો કે જેવો દર્પણની સ્વચ્છતાના, જો સ્વચ્છતાનો શબ્દ રાખો, સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેવું દર્પણ છે. એટલે એટલી એની જે અવસ્થા સ્વચ્છ જોવા છતાં કોના નિમિત્તે આવો નૈમિતિક ભાવ એમાં દેખાય છે, એનો સ્વભાવ ભાવ નથી. નિમિત્તના સંબંધથી થયેલો નૈમિતિક ભાવ છે દર્પણનો. એમ જીવમાં પણ રાગ થાય છે એમ લેવું છે, પણ રાગ ક્યારેક થાય ને કેમ થાય એ ખૂબી છે. રાગ જણાતા રાગ ન થાય, રાગને પોતાનો માનતા રાગ. રાગ જ્ઞાનમાં જણાય એમાં દોષો દેખાય, એ તો એની સ્વચ્છતા છે. તેવી રીતે દ્રષ્ટાંત પૂરો થયો. હવે સિદ્ધાંત છે બાકી અને વખત થઈ ગયો કાલે પૂર્ણ આપતી ક્રોધ આવે એટલી ડિગ્રીમાં એ ક્રોધ થાય પણ નહીં, જેટલી માત્રામાં જોડાય એટલી માત્રામાં જોડાવું જ પડે એવું કઈ નહીં નથી. એનું લક્ષ છોડીને આત્મામાં જોડાઈ જાય તો વિતરાગમાં પ્રગટ થાય. મરાગનો ઉદય હતો અને પર્યાય વિતરાગતા પ્રગટ થઈ જાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે પર્યાય વચ્ચે અકર્તા સ્વભાવ બતાવે છે, કરતા પણ બતાવે છે, કરતા કરતો સંબંધ બતાવતો નથી. કરતા કર્મ નથી સિદ્ધ કરે,
તો સીધે સીધો કરતા કર્મ સંબંધ ના કહેવાય.
ના તો કરતા કર્મ થઈ ગયો, એમાં જેવું આવે એમાં એ થવું પડે એવું નથી. કર્મ નો ઉદય આવે એવો ક્રોધ કરવો પડે એવું કઈ કહે.